நமோரிதானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ அஜாயானம் நமோ லூயி சௌவசாஹூனம் அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है इनको स्वरूप जान राधे हरि जो भक्ति काय को नमाई स्तुति को चाही है धन्य धन्य तुम्हारी से कार्य सब आज है कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है मोक्ष मार्गस्य नेतारम् जेतारम् कर्म भूवृताम् ज्ञातारम् विश्व तत्वानाम् तत् वंदे तदगुण लब्धये રવિવારની પાઠશાળાનો વિષય તત્વાર સૂત્ર ગ્રંથ ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે જેમાં હમણાં સુધી આપણે મંગલાચરણનું જે સૂત્ર છે એ જોયું મોક્ષ માર્ગસ્ય નેતારમ જે આપણે હમણાં બોલ્યા જેમાં આપને નમસ્કાર કરવામાં આવ્યા છે એના પછી પહેલું સૂત્ર જે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય આપણે હમણાં સુધી ત્રણ સૂત્ર ભણી લીધા છે હવે આપણું ચોથું સૂત્ર ચાલે છે આજે આપણે ચોથા સૂત્રની ચર્ચા પૂરી કરશું અને નેક્સ્ટ ટાઈમથી આપણે પાંચમું સૂત્ર ચાલુ કરશું તો પહેલું સૂત્ર કયું છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ બરાબર છે એના પછી આપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ શબ્દ આવ્યા ને તો હવે એનો વિસ્તાર આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે ગયા વખતે પણ આપણે ચર્ચા કરી હતી કે પહેલા અધ્યાયમાં પહેલો અધ્યાય ચાલે છે 10 અધ્યાય છે આ ગ્રંથમાં તો પહેલા અધ્યાયમાં 33 સૂત્ર છે અને 33 સૂત્રમાંથી પહેલાના અમુક સૂત્ર સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવે છે અને પછીના બધા સૂત્ર લગભગ બધા છેલ્લે સુધી બધા સૂત્ર સમ્યક જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માટે સમર્પિત કર્યા છે આચાર્યજી તો એમાં આપણે સમ્યક દર્શનનું લક્ષણ એનું સ્વરૂપ સમજતા આપણે બીજું સૂત્ર આખું બીજું સૂત્ર તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ સૂત્ર આપણે ભણ્યા જેમાં આપણે સમ્યક દર્શનની અપાર મહિમા જોઈ સમ્યક દર્શન નું મહત્વ સમ્યક દર્શનની પરિભાષાઓ સમ્યક દર્શનના ભેદ પ્રભેદ સમ્યક દર્શન નું બળ સમ્યક દર્શનની મહિમા સમ્યક દર્શનના પ્રકાર તો એ પ્રકારે આપણે સમ્યક દર્શનની મહિમા કયા સૂત્રમાં જોઈ તો કે બીજા સૂત્રમાં આપણે સમ્યક દર્શનના ગુણગાન ગાયા એના પછી એમાં જે આવી ને વાત તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન તો ખરેખર તો એના પછી સૂત્ર આવવું જોઈએ તત્વાર્થ શ્રદ્ધાનમ એટલે તત્વનું સ્વરૂપ સમજાવવાનું સૂત્ર આવવું જોઈએ પરંતુ એ સૂત્ર ચોથું રહ્યું અને ત્રીજા સૂત્રમાં સમ્યક દર્શનની ઉત્પત્તિના પ્રકાર બે પ્રકાર કીધા ને કયા બે પ્રકાર છે તન નિસર્ગા દધી ગમાદવ સમજાય છે નિસર્ગત અને અભિગમન એમ કરીને સમ્યક દર્શનની ઉત્પત્તિના બે પ્રકાર કીધા કે સમ્યક દર્શનની ઉત્પત્તિ બે પ્રકારે થાય છે અભિગમન અને નિસર્ગત સમ્યક દર્શન તો એનું પણ આપણે સ્વરૂપ લાસ્ટ ટાઈમ જોયું હતું વિસ્તારથી એની પણ આપણે ચર્ચા કરી હતી બરાબર છે આટલા સૂત્રનો સ્વાધ્યાય આપણો થઈ ગયો છે બધાને ખ્યાલ આવે છે કે બધું ઉત્પત્તિ જાય છે સાંભળ્યું છે એવું તો લાગે છે ને ચાલો થોડું રિવિઝન કરજો તો તમને આખા ગ્રંથનું આખું એક આપણે કહે ને લિંક એનું સ્વરૂપ તમને બહુ સરસ રીતે સમજાય હવે આપણે ચોથા સૂત્ર ઉપર આવીએ તો ચોથું સૂત્ર આપણે ગયા વખતે ચાલુ કર્યું હતું ચોથા સૂત્રમાં તત્વનું સ્વરૂપ છે જો કેટલી આપણે કહીએ ને કોઇન્સિડન્સ કહીએ કે શું કહીએ કે સમયસાધી ગ્રંથમાં પણ ગુરુદેવજી જે હમણાં 13મી ગાથા ઉપર પ્રવચન કરી રહ્યા છે એ 13મી ગાથામાં પણ સાત તત્વનું સ્વરૂપ આજે ગુરુદેવજીએ સમજાય અને આ જે ચોથું સૂત્ર છે તત્વાર સૂત્રનું એમાં પણ સાત તત્વનું વર્ણન આચાર્ય ઉમા સ્વામી દેવે કર્યું છે ચાલો આપણે ચોથા સૂત્ર ઉપર આવીએ. આજે આ સૂત્ર આપણે પૂરું કર્યું છે. ગયા વખતે આપણે આ સૂત્ર પ્રારંભ કર્યું હતું. ચોથું સૂત્ર છે જીવા જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાત તત્વ. આ સૂત્ર છે. શું છે સૂત્ર? જી બોલો બધા એક સાથે. જીવા જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાત તત્વ. બરાબર, તત્વ એ તત્વ નો અર્થ પણ આપણે આજે કરીશું. બરાબર, ચાલો. ગયા વખતે આપણે આ સૂત્ર પ્રારંભ કર્યું હતું. ગયા થી ગયા રવિવારે આપણે આ સૂત્ર પ્રારંભ કર્યું હતું અને થોડી સ્લાઇડ એની આપણે જોઈ હતી. પહેલેથી આપણે થોડી સ્લાઇડ જોઈએ. જો પહેલામાં આપણે જે આ સૂત્ર બોલ્યા એ સૂત્ર લખ્યું છે અને પછી એમાં જે સાત તત્વ છે એ સાત તત્વના નામ લખ્યા છે. બરાબર છે, સાત તત્વના નામ તો બધાને આવડે છે. આ સૂત્ર બહુ સરળ છે. આના પછી જે આખો પાંચમા સૂત્ર થી જે આખો વિષય આવશે, નામ સ્થાપના દ્રવ્ય ભાવે જે નિક્ષેપનું સ્વરૂપ અને પછી પ્રમાણ નયનું સ્વરૂપ અને પછી સમ્યક જ્ઞાનનું સ્વરૂપ ને જ્ઞાનનો વિસ્તાર ને જ્ઞાનના ભેદ પ્રભેદ, એ આખો જે વિષય આવશે આખો નવો પ્રમેય છે. એટલે કે આખો નવો વિષય છે. એમાં ઘણી બધી વાતો નવી આવશે. કદાચ ઘણાએ નહીં સાંભળી હોય એવી વાતો આવશે પાંચમા સૂત્ર. અને ચોથા સૂત્રમાં અત્યંત સરળ વિષય આવ્યો છે જેમાં પ્રયોજન ભૂત સાત તત્વનું સ્વરૂપ ઉમાસ્વામી આચાર્ય દેવે વિસ્તારથી સમજાવ્યું. કેમ કીધા પ્રયોજન ભૂત શબ્દ કેમ આગળ પ્રયોગ કર્યો? સાત તત્વની આગળ પ્રયોજનભૂત તત્વ, પ્રયોજનભૂત શબ્દ કેમ એનો પ્રયોગ કર્યો? પ્રયોજનભૂત ગયા વખતે આપણે કહ્યો હતો કે જે તત્વનું સ્વરૂપ સમજ્યા વગર કોઈ પણ દિવસ કોઈ પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય એને પ્રયોજનભૂત તત્વ. ખ્યાલ આવે છે? પ્રયોજનભૂત, પ્રયોજન પ્રકૃષ્ટ રૂપે યોજન એટલે સમજવામાં ઉપયોગને લગાડવું. કોને લગાડવું? પ્રકૃષ્ટ રૂપે સમજવામાં ઉપયોગને કોને લગાડવું? કોને સમજવામાં લગાડવું? સાત તત્વ. ઉપયોગને પ્રકૃષ્ટ રૂપે કોને સમજવામાં લગાડવું તો કામ થાય? તો કે સાત તત્વ. પાછું શું બોલવી? ઉપયોગને પ્રકૃષ્ટ રૂપે એટલે પ્રબળતાથી, રૂચિપૂર્વક, એકાગ્રતાપૂર્વક, સમજણપૂર્વક, ધ્યાનપૂર્વક, જ્ઞાનપૂર્વક, જાગૃતિપૂર્વક, જે તત્વને સમજવામાં ઉપયોગ લાગે એ તત્વને કહેવાય પ્રયોજનભૂત તત્વ. કારણ કે પ્રયોજનભૂત તત્વ સમજ્યા વગર જીવને ક્યારે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં. આ વિશ્વમાં પ્રયોજનભૂત તત્વ કેટલા છે? આ વિશ્વમાં પ્રયોજનભૂત તત્વ કેટલા છે કે જે તત્વને સમજવા જ પડે, સમજવા પડશે, તેના સ્વરૂપને સમજવું પડશે, એ તત્વનો સ્વભાવ સમજવો પડશે, એ સાતે તત્વના લક્ષણને સમજવું પડશે, એ સાથે તત્વનું કાર્ય સમજવું પડશે, એ સાથે તત્વનું સ્વરૂપ સમજવું પડશે, એ સાથે તત્વનું જે પ્રણમન છે કે એની જે વ્યવસ્થા છે એ સમજવી પડશે. એનું નામ છે તત્વ નિર્ણય. ટોરેમજી સામે કેટલી વાર લખી છે, દેખો તત્વ નિર્ણય થી મહિમા, તત્વ વિચાર ની મહિમા. એ તત્વ વિચાર એટલે તત્વ નિર્ણય. અને આ તત્વ વિચાર ના તત્વ નિર્ણય અનુભૂતિ પહેલા થાય છે. અનુભૂતિ થાય ને જીવને, તમને દર્શનની પ્રાપ્તિ થાય, આત્માની અનુભૂતિ થાય, સ્વનું વેદન થાય, એની પહેલા જીવ તત્વ નિર્ણયમાં ઉપયોગને લગાવે, તત્વ વિચારમાં ઉપયોગને લગાવે. તો હવે તત્વ વિચાર એ તત્વ નિર્ણય કેવી રીતે કરવો એનું શું સ્વરૂપ છે એ સ્વરૂપ આ સૂત્રમાં સમજાવવામાં આવ્યું. બરાબર, તો પહેલી પોઈન્ટ આપણે પોઈન્ટ વાઇઝ કરશું આખા સૂત્રને, એટલે એકદમ વિષય એકદમ ખ્યાલ આવે બધાને. તો પહેલો પોઈન્ટ શું આવ્યું કે તત્વના ભેદ, તત્વના નામ. બોલે એક સાથે જોશી બધા એકવાર. જીવ અજીવ આશ્રવ બંધ, એકો એક જણે બોલવાનું છે. જીવ અજીવ આશ્રવ બંધ, પછી સંવર નિદ્રા અને મોક્ષ. બરાબર છે, પુણ્ય અને પાપ, આશ્રવ અને બંધમાં આપણે ગર્જિત કરી દીધા. પુણ્ય પાપ તત્વ કયા તત્વમાં ગર્ભિત થઈ જશે? આશ્રવ અને બંધ તત્વમાં પુણ્ય પાપ તત્વ ગર્ભિત થઈ જશે. કેવી રીતના થશે એ ચર્ચા આપણે જોઈએ. મેઇન પ્રશ્ન અમે કહો જોઈએ કે પુણ્ય પાપ આશ્રવ બંધના જ ભેદ છે તો પછી એને અલગ કેમ સમજાવવામાં આવે, અલગથી કેમ સમજાવવામાં આવે, એ પોઈન્ટનો પણ આપણે ખુલાસો કરીએ. તો આ એક પોઈન્ટ થયો. હવે બીજો પોઈન્ટ જુઓ. હવે આપણે ગયા વખતે એક વિષય લીધો હતો, કોઈને યાદ હોય તો, જે આ સ્લાઇડમાં નથી. સાત તત્વની જીનાગમમાં ચાર અપેક્ષાએ વિવેચન સાત તત્વનું કરવામાં આવ્યું છે. યાદ છે ગયા વખતે આપણે વિષય લીધો હતો सात तत्व ने जीना गम्मा चार अपेक्षाए चार विवक्षा की जीना गम्मा सात तत्व ने समझावामां आव्या छे अलग अलग रीते ख्याल आवे छे तो आपणे ए विषय लीधो तो गया हो तो ए विषय खाली एक बे मिनिट में रिवाइज करीने पछी आपणे आगळ वधीए आपणे बंद तत्व सुधी आवी गया हता आपकी चर्चा बंद तत्व सुधी थई गई हती परंतु थोड़ू रिविजन तो नेसेसरी छे तो तमने आपकी भूमिका बनला હવે કોઈના ચાર વિવક્ષા યાદ છે સાત તત્વ ને ચાર વિવક્ષા થી સમજાવ્યું હતું પહેલી વિવક્ષા માં આપણે જીવ અને અજીવ તત્વ માં આખું આ સમજવાનું છે તો કે પહેલી વિવક્ષા આપણે શું લીધી હતી કે જે વિશ્વના નિગોદ થી લઈને સિદ્ધ પરમાત્મા સુધીના બધા જીવો છે જીવ તત્વ માં સામેલ કરી દીધા પોઈન્ટ ખ્યાલ માં આવે છે ગયા વખતે આપણે વાત લીધી હતી કે વિશ્વમાં જેટલા જીવો છે નિગો થી લઈને સિદ્ધ પરમાત્મા સુધીના જીવ માત્ર બધા જ કોણ છે તો કે પહેલી વિવક્ષામાં બધા જીવ તત્વ છે પહેલી વિવક્ષા વિવક્ષા બદલાશે અપેક્ષા બદલાશે કથન બદલાશે પરંતુ અપેક્ષા ભેદે ભેદ છે વસ્તુ સમજ્યો બરાબર તો પહેલી વિવક્ષામાં શું કહ્યું આપણે બધા જીવોને શેમાં સામેલ કરી નાખ્યા શેમાં સંમેલિત કરી નાખ્યા તો કે જીવ તત્વ અને અજીવ તત્વમાં શું લીધું આપણે તો કે જીવ થી જુદા જે બીજા પાંચ દ્રવ્ય છે ને પાંચ દ્રવ્ય પુદગલ ધર્માંતિકા ધર્માંતિકા આકાશ અને કાળ તે પાંચ છે અજીવ અજીવ કારણ કે પાંચ કેવાથી જડ છે અજીવ છે કારણ કે એમાં જીવ નથી એમાં ચેતના નથી એમાં જ્ઞાન દર્શન નથી એમાં સુખ દુઃખ નું વેદન કરવાનું સામર્થ્ય નથી એટલે જીવને છોડીને બાકીના પાંચ દ્રવ્ય એ અજીવ તત્વ પહેલી વિગત સમજાય છે ચહેરા પરથી તો નથી લાગતું પહેલી વિવક્ષા આ થઈ બીજી વિવક્ષા એનાથી સૂક્ષ્મ આ બહુ સ્થૂળ વિવક્ષા છે આ બહુ સરસ વેરી ગુડ મારા જીવને છોડીને બાકીના બધા જીવો અને બાકીના બધા પાંચ પુદગલ આદિ દ્રવ્યો એ બધા મારી માટે અજીવ છે આ સૂક્ષ્મ વિવક્ષા છે આ બીજી વિવક્ષા આપણે વાત કરીએ મારા સિવાય બાકીના જીવો પણ મારી માટે અજીવ બોલો બાકીના જીવો પણ મારી માટે કેમ કારણ કે આપણને એમ લાગે છે કે બીજા જીવ મને દુઃખી કરે છે કે કોઈ બીજો જીવ મને દુઃખી કરે છે કે કોઈ બીજા જીવના કારણે હું જીવું છું કે કોઈ બીજા જીવના આધારે હું જીવું છું કે કોઈ બીજો જીવ મને નુકસાન પહોંચાડે છે કે મને લાભ આપે છે એવી આપણી માન્યતા આપણી માન્યતામાં ભર્યું છે અંદરમાં પડ્યું છે અંદરમાં અભિપ્રાયમાં ખોટ પડી છે આ માન્યતા ઊંધી છે વસ્તુ સ્વરૂપથી વિપરીત છે એટલે આને મિથ્યા માન્યતા કહેવાય છે પરંતુ મારી માટે બીજા બધા જીવો પણ ખરેખર કેવા છે બોલવામાં તો બધું સહેલું લાગે ને બીજા જીવોમાં બીજા જીવ એટલે મારી માટે મારો પુત્ર જો જીભ બહાર નીકળી ગઈ એ રીતના બોલીએ મારી માટે મારો પુત્ર મારો પહેલા તો બોલીએ છું મારો મારી પુત્રી મારો પતિ મારા માતા મારા પિતા અને એ બધા જીવ છે પણ મારી માટે બીજી વિવક્ષામાં અજીવ છે ખ્યાલ આવે છે હવે તત્વ નિર્ણય કરવા બેઠા છે આપણી ભૂલ કાઢવા બેઠા છે પેલા ભૂલ સમજાશે તો ભૂલ તડશે ને ચાલો તો બીજી વિવક્ષામાં મને છોડીને બાકીના બધા જીવો પણ અને બીજા પાંચ દ્રવ્ય તો અજીવ ચાલો આ બે વિવક્ષા થઈ આશ્રવન સંબંધિતા અને મોક્ષનું આપણે સ્વરૂપ સમજ એ કોમન છે એની ચર્ચા આપણે કરી આ બે વિવક્ષા થઈ ગઈ જીવ અજીવની બધાને ખ્યાલ આવી પહેલી વિવક્ષામાં બધા જીવો જીવ બધા જીવ જીવ છે બધા જીવો જીવ બીજી વિવક્ષામાં મારા સિવાયના બાકીના બધા જીવો સાથે પણ ખરેખર મને કોઈ પ્રયોજન નથી આપણને પ્રયોજન ભાષે છે આપણને આપણા સુખ દુઃખનો સંબંધ જોડીએ છે આપણને એટલે અપેક્ષાઓ થાય છે આપણને એટલે દુઃખ થાય છે આપણને એટલે સુખનો અભાવ થાય છે આપણને એટલે દુઃખનો અભાવ થાય છે આપણને આકુરતા થાય છે પરલક્ષી શું થાય પરલક્ષી શું થાય તો કે પરલક્ષી અને જે તત્વનો જન્મ થવાનો છે તત્વની પણ વાત કરો સ્વલક્ષી શું થાય તો જે તત્વનો જન્મ થવાનો છે તત્વની પણ વાત કરો પરલક્ષી કયા તત્વનો જન્મ થાય સ્વલક્ષી કયા તત્વનો જન્મ થાય આખો આ મેઇન પોઈન્ટ છે બે વિવક્ષા થઈ ગઈ ત્રીજી વિવક્ષા કોઈને યાદ છે બહુ સરસ ત્રીજી વિવક્ષા બહુ સરસ હતી માર્મિક હતી શું હતી દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ કઈ પર્યાય લેવાની લાક્ષણિક પર્યાય થોડો શબ્દ સમજો લાક્ષણિક પર્યાય એટલે શબ્દ કોઈ અઘરો નથી લક્ષણરૂપ પર્યાય સહિત પરંતુ આત્મા એ જીવ તત્વ છે લક્ષણ રૂપ પર્યાય સહિત પડો તો આત્મા એ જીવ કરતો. લક્ષણ રૂપ પર્યાય કઈ હોય? અમે શુદ્ધ પર્યાય સાંભળી છે, સંવર્ત સામે સમ્યક દર્શન વિખ્યાત. લક્ષણ રૂપ પર્યાય બહુ સરસ, લાક્ષણિક પર્યાય સહિત પડો તો આત્મા એ જીવ કરતો. ત્રીજી વિવક્ષા સૂક્ષ્મ, બીજી કરતા. કારણ કે બીજી વિવક્ષામાં આપણે શું લીધું? હું જીવ, એટલે હું જીવમાં બધું આવી ગયું, બધી જ પર્યાય કઈ આત્મા આવી ગઈ, આખો પ્રમાણ નો દ્રવ્ય આવી ગયો, શુદ્ધ અશુદ્ધ પર્યાય નો પિંડ, બીજી વિવક્ષા. અને ત્રીજી વિવક્ષામાં શુદ્ધ અશુદ્ધ પર્યાય ને પણ ભિન્ન કરીને અંદરમાં જે આત્મા અને આત્મા માંથી નીકળતી એની લાક્ષણિક પર્યાય, એટલે કે આત્મા જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન સ્વભાવ માંથી નીકળતું જાણવું 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 રૂપ જે પ્રણમન ચાલે છે, જેને આપણે કહીએ સામાન્ય ઉપયોગ, જેને આપણે કહીએ લક્ષ્યનું લક્ષણ, જેને આપણે કહીએ અંશીનો અંશ, જેને આપણે કહીએ કે જે અંશ અંશીનો ઉભાર રૂપે છે, જે અંશને અંશીને પ્રસિદ્ધ કરે એ લાક્ષણિક પર્યાય કઈ, પરંતુ આત્મા એ જીવ તત્વ ખરેખર એ જીવ છે. સમજાય છે ને? સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ જઈ રહ્યા છે. બીજી પર્યાય, બીજી વિવક્ષામાં આપણે શુદ્ધ અશુદ્ધ પર્યાય સહિત પરંતુ આત્મા લીધો, જેમાં રાગ દ્વેષ રૂપે પરંતુ આત્મા આવી ગયો, સંવર નિંદ્રા અને મોક્ષ રૂપે પરંતુ આત્મા આવી ગયો, બીજી વિવક્ષા. પરંતુ એનાથી સૂક્ષ્મ ત્રીજી વિવક્ષા કે ભાઈ થોડો રાગ દ્વેષ નો ભાવ એ આશ્રવ તત્વ છે, સંવર નિંદ્રા નો ભાવ એ પણ ભિન્ન તત્વ છે, એ મારું સ્વરૂપ નથી. તો ખરેખર હમણાં શું ચાલી રહ્યું છે અંદરમાં? તો કે અંદરમાં આત્મ તત્વ છે, અને આત્મ તત્વ માંથી નિરંતર એની લાક્ષણિક પર્યાય નીકળી રહી. ભલે આપણને પકડતા નથી, ભલે આપણને ઓળખતા નથી, ભલે આપણે એના થ્રુ ક્યારે સુધી આપણે પહોંચતા નથી, એ ઉઘાડું અંશ છે, અંશ છે, અંશીનો અંશ છે. હર સમય આપણે જાણવું નહીં કોઈ થઈ રહ્યું છે કે નહીં, કો હર સમય થઈ રહ્યું છે કે નહીં, કો હર સમય જાણવું 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 થઈ રહ્યું છે. કોને જાણે છે? નથી કે પછી વાત, પણ જાણવું જાણવું થઈ રહ્યું છે કે નહીં હર સમય, તો એ થઈ પણ તો આપણે જીવ છે. આ ત્રીજી વિવક્ષા. હવે ચોથી વિવક્ષા, ચોથી વિવક્ષા, ચોથી વિવક્ષા આ સમય સાધી ગ્રંથાદી રાગની તેરમી ગાથા માં જે વિષય આવ્યો એની ચોથી વિવક્ષા. જે કેટલું કનેક્શન દેશે ગુરુદેવજીને ખબર તો પડી જાય ને ભાઈ, તત્વ સૂત્રમાં સૂત્ર આવવાનો ખ્યાલ આવે છે. તો કેટલી ગજબનું આપણે કહીએ ને કોઇન્સિડન્સ, કે ચોથી વિવક્ષા જયારે ગુરુદેવજીએ વાત કરી કે હજી તેરમી ગાથામાં વાત આવશે, શું વાત આવશે? કે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોત, નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, નવ તત્વથી પાર. અહીંયા ચોથી વિવક્ષામાં નવે નવ તત્વ પર્યાય તત્વ, નવે નવ તત્વ એટલે પર્યાય તત્વ કહીને એનાથી પાર એમાં છુપાયેલો જે આત્મ સ્વભાવ છે, જે આત્મજ્યોતિ છે, જે જ્ઞાન ભાવ છે, જે ત્રિકાળી ગુરુ ભગવાન આત્મા એકરૂપ દેવા વાળો સ્વભાવ છે, એ ખરેખર જીવ તત્વ. આ ચોથી વિવક્ષા, આ સૂક્ષ્મ વિવક્ષા. પોઈન્ટ સમજાય છે? કન્ફ્યુઝ નહીં થતા, કાંઈ ન સમજાય તો ચોથી વિવક્ષા સમજી લેજો, કામ થઈ ગયું. પોઈન્ટ સમજાય છે? કારણ કે પ્રયોજનની સિદ્ધિ આ ચોથી વિવક્ષા સમજવાથી થશે, ત્રણ વિવક્ષા સમજવાથી નહીં. ત્રણ વિવક્ષા રૂપે આત્માનો આશ્રય લેવાથી નહીં, કારણ કે લાક્ષણિક પર્યાય સહિત આત્મા પણ પર્યાય સહિતનો આત્મા છે, નિર્મળ પર્યાય સહિતનો આત્મા પણ પર્યાય સહિતનો આત્મા છે, અશુદ્ધ પર્યાય સહિતનો આત્મા પણ પર્યાય સહિતનો આત્મા છે. પર્યાય સહિતનો આત્મા આશ્રય કરવા યોગ્ય ઉપાદે નથી, પર્યાય રહીતનો આત્મા આશ્રય કરવા યોગ્ય ઉપાદે છે. એ ચોથી વિવક્ષા સમજાય છે? બોલો, અહીંયા જ હતા હમણાં બે મિનિટ પહેલા, બે મિનિટ માં અહીંયા જ હતા ને? કઈ 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 વિવક્ષા આશ્રય કરવા યોગ્ય ઉપાદે છે? ચોથી. પહેલી ત્રણ વિવક્ષા જ્ઞાન નું ગે જાણવા યોગ્ય છે, પહેલી ત્રણ વિવક્ષા જાણવા યોગ્ય છે. એક એકનું પ્રયોજન છે. આજે બધા આ વિશ્વના જીવોને જીવ કીધા તો એની પાસે પ્રયોજન છે. પોઈન્ટ સમજાય છે? શુદ્ધ અશુદ્ધ પર્યાય રૂપે પરંતુ આપણે એને જીવ કીધો તો એની પાસે પ્રયોજન છે, અને લાક્ષણિક પર્યાય સહિત આત્મા જે જીવ છે એને જીવ કીધો એની પાછળ પણ પ્રયોજન છે. કારણ કે લક્ષણ બતાવ્યું છે, લક્ષણ થી લક્ષ સુધી પહોંચાડવું છે, એટલે લાક્ષણિક પર્યાય ની વાત થઈ. જે લાક્ષણિક પર્યાય જાણવા રૂપે છે, અને જાણવા રૂપી પર્યાયમાં રાગ દ્વેષ ના ભાવ પણ જણાય છે, ઘેરો પણ જણાય છે, સંયોગો પણ જણાય છે, શરીર પણ જણાય છે, કર્મો પણ જણાય છે, ઉદય પણ જણાય છે, અને એ પર્યાયમાં જાહેર ભાવ પણ જણાય છે. એ લાક્ષણિક પર્યાય. આઈ હોપ અગર સમજાતું હશે તો આખો વિષય બહુ તમને ક્લિયર થતો જ. ચાલો, હવે આ તો બહુ વિસ્તાર થઈ ગયો, એટલો વિસ્તાર નહોતો કરવો, કારણ કે આ વાત આપણે લાસ્ટ ટાઈમ લીધી હતી, પરંતુ આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચોથી વિવક્ષા જે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એ જ ખરેખર આશ્રય કરવા યોગ્ય ઉપાદે છે, એ જ ખરેખર જીવ તત્વ છે, એ જ ખરેખર મારું સ્વરૂપ. હજી ગુરુજીના પ્રવચનમાં એક બહુ સરસ વાક્ય આવ્યું, અગર કોઈકે પકડ્યું હોય કે આત્મજ્યોતિમાં નવ તત્વના ભેદ નથી, આત્મજ્યોતિમાં નવ તત્વના ભેદ નથી, પરંતુ નવ તત્વના ભેદમાં આત્મજ્યોતિ. બહુ બહુ ગજબનું વાક્ય હતું. આત્મા એકમાં અનેક નથી, પણ અનેકમાં એક છે. આત્મજ્યોતિમાં નવ તત્વના ભેદ નથી, પણ નવ તત્વના ભેદમાં આત્મજ્યોતિ છુપાયેલી. બસ આ વાક્ય સમજાઈ જાય ને, તો આત્મજ્યોતિ ક્યાં છે, છુપાયેલી છે, કેવી રીતના મળે, કેવી રીતના પ્રગટ થાય, એ વાત સમજાય. બોલ, વાક્ય બોલો, જલ્દી વાક્ય બોલ. અરે આ પાઠશાળા છે એટલે બધાએ બોલવાનું છે. આત્મજ્યોતિમાં નવ તત્વના ભેદ, નવ તત્વના ભેદ નથી. નવ તત્વને અહીંયા પર્યાય તત્વ કહી દીધા, નવે નવ તત્વ પર્યાય તત્વ છે. આત્મજ્યોતિને દ્રવ્ય સ્વભાવ કીધો જ્યોતિ વિવક્ષામાં, તો નવે નવ તત્વ પર્યાય, નવે નવ તત્વ બોલો, નવે નવ તત્વ, અજીવ તત્વ પણ, અજીવ તત્વ પણ, અને આચરણ સંબંધિત મોક્ષ પર્યાય. ચોથી વિવક્ષાની વાત કરું છું, સમજો અપેક્ષા બરાબર. ચોથી વિવક્ષા, પહેલી ત્રણ નહીં, અહીંયા જે તત્વા સૂત્રમાં, આ સૂત્રમાં જે આવી છે વિવક્ષા, એ નહીં. પોઈન્ટ સમજાય છે, એ પણ ક્લિયર કરી હમણાં, પણ જરા આ સમજી લો. ચોથી વિવક્ષા બરાબર સમજો, નવ તત્વ ના ભેદ આત્મજ્યોતિમાં, પરંતુ આત્મજ્યોતિ નવ તત્વના ભેદોમાં છુપાયેલી છે. છુપાયેલી છે એટલે શું? છુપાયેલી છે એટલે નવ તત્વના ભેદોમાં પસરાયેલી, મોજૂદ છે, હાજર છે, હર સમય હજરા હજૂર છે, એ વાત થાય બરાબર. ચાલ હવે આપણે શું વાત કરશું, તો આપણે જીવ તત્વની વાત કરીએ સૌથી પહેલા. હવે આપણે વન તત્વ પૂરી ચર્ચા એકચ્યુઅલી થઈ ગઈ છે. જીવ, અજીવ, આશ્રવ અને બંધ, આ ચાર તત્વનું રિવિઝન કરીને પછી આગળ વિષય વધારીશું, કારણ કે વિષય પૂરો કરવો બરાબર. જો હવે આ ચાર તત્વની વાતમાં શું આવ્યું હતું કે જે જીવ તત્વની પરિભાષા બહુ સરસ આવી છે, એના ત્રણ પોઈન્ટ આવ્યા કે સદા જાતા સ્વરૂપ જીવ તત્વ કેવો છે. અરે ભૂલો, સદા જાતા સ્વરૂપ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, પરથી ભિન્ન, બહુ સરસ. બીજો પોઈન્ટ આવ્યો તો પરથી ભિન્ન, જીવ તત્વ કેવો છે, પરથી ભિન્ન છે અને ત્રિકાળ સ્થાયી બરાબર છે, સદા જાતા સ્વરૂપ છે. જલ્દી આ ત્રણ પોઈન્ટ યાદ રાખજો, આજે આખો દિવસ આનું ચિંતન કરો. સદા જાતા સ્વરૂપ છે, શું કરે છે, જીવ તત્વ નું કાર્ય શું છે, સદા જાતા સ્વરૂપ છે. જ્ઞાન રૂપે પરણવું, જાણવા રૂપે પરણવું, સદા જાતા સ્વરૂપ છે, પરથી ભિન્ન છે અને ત્રિકાળ સ્થાયી. આવા સ્વરૂપને ભૂલીને, પછીના બે પોઈન્ટ છે, આવા સ્વરૂપને ભૂલીને પરનો નિમિત્ત એટલે કે પરનો લક્ષ્ય કરે છે, તો એના અંદરમાં, એની પર્યાયમાં, એની એક સમયની પર્યાયમાં, એની વિશેષ પર્યાયમાં શું થાય છે, તો કે શુભ અશુભ એટલે કે પુણ્ય પાપના પરિણામ ઉત્પન્ન થાય. પોઈન્ટ સમજાય છે, કનેક્શન કેવી રીતના. જીવ તત્વને ભૂલીને, આવા સ્વરૂપને ભૂલીને, સદા જાતા સ્વરૂપ તત્વને ભૂલીને, પરથી ભિન્ન તત્વને ભૂલીને, સ્થાયી તત્વને ભૂલીને, ત્રિકાળ તત્વને ભૂલીને, શુદ્ધ તત્વને ભૂલીને, ધ્રુવ તત્વને ભૂલીને, પરિપૂર્ણ તત્વને ભૂલીને, સુખ શાંતિ આનંદનો પિંડ એવો જે જાયક ભાવ છે એને ભૂલીને, એની પર્યાય ભૂલે છે કોણ, પર્યાય. પરનું લક્ષ કરે છે કોણ, અને ઉત્પન્ન શુભાશુભ ભાવ થાય છે ક્યાં, વેરી ગુડ. એનો કરતા કોણ છે, પર્યાય, વેરી ગુડ. બોલો, તેનો ભોગતા કોણ છે, તેનું ફળ કોને મળશે, પોઈન્ટ સમજાય છે. વેતન ક્યાં થાય છે, લક્ષ કોણ કરે છે, અરે બોલો, આની પર્યાય બોલવાનું. પુરુષાર્થ કોણ કરે છે, નિર્ણય કોણ કરે છે, અશુદ્ધતા રૂપે પરણે છે કોણ, અને શુદ્ધતા રૂપે પરણે છે કોણ, આશ્રવ બંધ રૂપે પરણે કોણ, અને સંકર નિજરામોક્ષ રૂપે પણ પરણે કોણ, તો ઉપદેશ કોને આપવામાં આવે, બરાબર છે. અને પર્યાય છે કોની, જીવ. તો કહેવામાં શું આવે કે જીવને ઉપદેશ આપવાનો, હે જીવ તું પુરુષાર્થ કર, હે જીવ તું પ્રયોગમાં ઉતર, હે જીવ તું તત્વ નિર્ણય કર, હે જીવ તું શુદ્ધતા પ્રગટ કર, હે જીવ તું સમ્યક કર. એ જીવને કહેવામાં આવે છે, પણ જીવમાં કોને કહેવામાં આવે છે, દ્રવ્ય ગુણને કે પર્યાય ને, પર્યાય કોણ સમજે, ક્લિયર થવું જોઈએ. કારણ કે દ્રવ્ય ગુણને શું કહેશો, દ્રવ્ય ગુણ તો શુદ્ધ છે જ, ત્રણેય તત્વ છે તો ત્રિકાળ તત્વ બરાબર આ વાત આવી જી ની. ચલો હવે સેકન્ડ જુઓ, અજીવ. અજીવ ચક્રમાં શું લીધું હતું કે જેમાં ચેતન એટલે વ્યાકૃત્વ નથી એવા પાંચ દ્રવ્ય છે, ધર્મ ધર્મ ધર્માસિકા ધર્માસિકા આકાશ અને કા બરાબર છે. એમાં જે ધર્માસિકાય અધર્માસિકાય આકાશ અને કા એ અરૂપી છે અને કુદકર દ્રવ્ય એ રૂપી છે, મૂર્તિક છે, જેમાં સ્પર્શ રંગ ગંધ અને વર્ણ અને બધા કેવા છે મારી માટે કેવા છે તો કે અજીવ છે. અજીવ છે મારી માટે કેવા છે, મારાથી ભિન્ન છે. મારી માટે કેવા છે તો કે મારા સાથે અત્યંત અભાવે છે, નાસ્તી સર્વોપી સંબંધે છે, વજ્રની દીવાલ છે, ભિન્ન જાતિના છે, ભિન્ન નાતિના છે, એટલે મારી સાથે એનો ખરેખર કોઈ સંબંધ કોની સાથે સંબંધ નથી, અજીવ તત્વના. અજીવ તત્વમાં કેટલા નાખી દીધા તો કે એક અપેક્ષા એ પાંચ અને એક અપેક્ષા એ છ, એક અપેક્ષા એ પાંચે પાંચ દ્રવ્ય અને એક અપેક્ષા એ છોએ છ દ્રવ્ય. મારા સિવાય બાકીના જીવ થી લઈને અકાલાનુ સુધી પુદગત પરમાણુ ધર્માસિકા ધર્માસિકા આકાશ કાળ બધા મારી અપેક્ષા એ મારી માટે કેવા છે, અજીવ છે, પર છે, ભિન્ન છે. તેથી ધેરફોર નથી સુખના કારણ કે નથી દુઃખના. આ વાત આપણે માનવાની કે કોઈ પણ દ્રવ્ય મારા સુખ દુઃખ નું કારણ આપણે માનીએ છીએ, એના લક્ષ્ય આપણે સુખી ને દુઃખી થઈએ છીએ એ આપણો ભ્રમ છે. પરંતુ વસ્તુ સ્વરૂપ ની સમીપ જઈને જો તો કોઈ પણ દ્રવ્ય સુખ ના કે દુઃખ ના કારણ નથી. આ વાત બહુ છૂટ લાગતી હશે, બહુ વાર સાંભળી છે, કઈક નવું સંભળાવો, કઈક નવો વિષય લાવો. નવો વિષય તો આવવાનો છે, આમાં ઘણો બધો આવશે, પરંતુ આ પાયાની વાત છે, આ મૂળ વાત. ખ્યાલ આવે કે ભૂલ જે છે ભૂલ નહીં પકડાય ત્યાં સુધી જીવ નો અંદર માં અભિપ્રાય નહીં સમ્યક થાય ત્યાં સુધી જીવ ને સાચી શાંતિ ને સુખ ની પ્રાપ્તિ નહીં. ચલો ઠીક છે, હવે આગળ જો, આગળ છે આશ્રવ્રત. ચલો હવે આ વિવક્ષામાં જીવ અને અજીવ એ દ્રવ્ય રૂપ તત્વ છે. નવો પોઈન્ટ, આ જે તત્વા સૂત્ર નું ચોથું સૂત્ર છે ને, અપેક્ષા વાત કરું છું, ટીકા વાંચો, ટીકામાં બધી વાત આવી છે. જે બોલું છું એ બધું ટીકામાંથી બોલું છું. તો જીવ અને અજીવ એ દ્રવ્ય તત્વ છે અને આશ્રવ થી લઈને મોક્ષ સુધીની બધા તત્વ છે પર્યાય. સમજાયું? બોલો જલ્દી પોઈન્ટ આવ્યો. જીવ અજીવ એ દ્રવ્ય તત્વ છે, કારણ કે આશ્રવ વન સંબંધ જેટલા મોક્ષ એક પર્યાય તત્વ છે. કોની પર્યાય છે તો કે જીવ અને અજીવ દેવની છે. આશ્રવ વન સંબંધ જેટલા મોક્ષ દેવની પર્યાય છે. હા જી, બુદ્ધિશ્વર પ્રશ્ન આવી આજે આવી ગયું, બધી વાત આવી ગઈ. ચાલો આપણે લઈએ ને, તો શું વાત આવી પહેલા, મેઇન પોઈન્ટ જલ્દી બોલજો મારી સાથે. બધાનો અટેન્શન અહીંયા હોવું જોઈએ, ઉપયોગ અહીંયા રાખજો, સાંભળજો, તમને વિષય સમજાશે. બહુ સરળ વિષય. જીવ અજીવ એટલે દ્રવ્ય તત્વ. બોલો જલ્દી જોરથી, અવાજ આવો જોઈએ. નાસ્તો કરીને આવ્યા છો કે નહીં બોલો. હા બોલવાની કાકા. જીવ અજીવ અને બાકીના પાંચ તત્વ. આ એક પોઈન્ટ, બાકીના પાંચ તત્વ જે પર્યાય તત્વ છે એ પાંચે પાંચ પર્યાય કોની છે તો કે જીવ અને અજીવ બેવની. તમે કે શું બોલો છો, આશ્રવ અજીવમાં પણ થાય, બંધ અજીવમાં પણ થાય? અમે તો જીવમાં સાંભળ્યું છે કે જીવને આશ્રવ થાય, જીવને બંધ થાય. સમજાય કે જીવમાં સંવર થાય તો કે હા જીવમાં પણ થાય ને અજીવમાં પણ થાય. સમજાય છે? ખ્યાલ આવે છે? પહેલો પોઈન્ટ, જીવ અજીવ દ્રવ્ય તત્વ, બાકીના પાંચ પર્યાય. વેરી ગુડ. પાંચ પર્યાય કોની છે? જીવ અને અજીવ બે. વેરી ગુડ. અમે આવી રીતના જોતી બોલો, જીવ અને અજીવ બે બરાબર. એ વાત હવે આપણે લઈએ, આશ્રવ અને બંધ તત્વ લઈએ. આશ્રવ કોને કહેવાય? હવે આશ્રવ તત્વ છે ને, આશ્રવ તો એના બે ભેદ છે ને, બે ભેદ છે ને, આશ્રવ ના બે ભેદ છે કે નહીં? કયા બે ભેદ છે આશ્રવ ના? આ રીતે એકદમ ક્લિયર કરી લેજો, બધાને ક્લિયર હશે. નાનપણથી આપણા સાંભળતા આવ્યો છે ભાવ આશ્રવ અને દ્રવ્ય. આજનો વિષય સરળ છે, નેક્સ્ટ ટાઈમ થી વિષય આખો નવો આવવાનો છે, એટલે બહુ સૂર છે ને. આ તો બધું અમે સમજીએ છીએ ને, અમને બધું ખબર છે, એટલે આમાં કઈ તત્વા સૂત્ર તો ઠીક છે એમ કરીને ભાગી નહીં જતા. સમજાય છે? વિષય સાંભળજો ધ્યાનથી. શું કીધું? જીવ અને અજીવ એ દ્રવ્ય તત્વ, બાકીના પાંચ તત્વ એ પર્યાય તત્વ, અને પાંચે પાંચ પર્યાય જીવ અને અજીવ દેવ. આશ્રવ ના બે ભેદ છે. કયા બે ભેદ છે? ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ એ આશ્રવ ના બે ભેદ છે. ભાવ આશ્રવ આશીરવ એ જીવની પર્યાય છે, અને દ્રવ્ય આશીરવ એ અજીવની પર્યાય. સમજાયો પોઈન્ટ? ભાવ આશ્રવ એ જીવમાં થતી પર્યાય, એ જીવનો ભાવ છે, એ જીવમાં ઉત્પન્ન થતો ભાવ છે. ભાવ આશ્રવ, આશ્રવ એટલે ભાવ આશ્રવ એટલે જીવની પર્યાયમાં, જીવની એક સમયની પર્યાયમાં. બહુ સ્પેસિફિકલી આખી પરિભાષા બોલું છું. જીવની એક સમયની પર્યાય અધીન, સંસારી જીવની એક સમયની પર્યાયમાં. સમજાય છે? તું પરના લક્ષી, પરનું લક્ષ, પરના લક્ષી સંસારી જીવની એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવોને ભાવ આશ્રવ કહેવાય. ભાવ આશ્રવની પરિભાષા સાંભળી ઘણી વાર હશે, પરંતુ સિસ્ટમેટિક આખી નોટ બનાવીને આ વાતને આના વિશેને એકદમ બરાબર સમજી લે. ખ્યાલ આવે છે? જીવની એક સમયની પર્યાયમાં પરના લક્ષી ઉત્પન્ન થતા વિભાવ ભાવ, મોહ રાગ દ્વેષના ભાવ, કસાઈના ભાવ, હાસ્ય આદિના ભાવ, લોક કસાઈના ભાવ, અનંતાનુબંધી આદિના ભાવ, અસંખ્યાત લોક પ્રમાણ અદૈત ભાવ. ખ્યાલ આવે છે? જેને સમયસાધી ગ્રંથાધિરાજની ગાથાઓમાં આગળ આવશે, કરતા કર્મ અધિકાર ને બધી ગાથાઓમાં જેને અશુચિ કીધા, એ ભાવોને અપવિત્ર કીધા, એ ભાવોને મલિન કીધા, એ ભાવોને દુઃખદાયી કીધા, એ ભાવોને દુઃખના કારણ કીધા, દુઃખ ઉત્પન્ન કરનાર કારણ કીધા, અને સંસારમાં પરિભ્રમણ કરાવનાર ભાવ એ આશ્રવ ભાવ છે. એને કહેવાય ભાવ આશ્રવ. ભાવ આશ્રવ એટલે કારણ કે જીવની પર્યાય છે, અને જીવના મિથ્યા પુરુષાર્થી થાય, ઊંધી માન્યતાના કારણે થાય, વસ્તુ સ્વરૂપની ઓળખા ન હોવાના કારણે થાય, આત્માનો આશ્રય નથી લીધો એટલે થાય છે, આત્માને નથી સમજતો એટલે થાય છે, આત્માના સહી સ્વરૂપને, સાચા સ્વરૂપને, ભૂતા સ્વરૂપને, યથાર્થ સ્વરૂપને નથી સમજતો એટલે માટે પરના લક્ષી આત્મામાં બધા વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે. આ વિભાવ ભાવ પર્યાયમાં થાય છે. આ વિભાવ ભાવ અશુદ્ધ ભાવ છે. આ વિભાવ ભાવ વિકારી ભાવ છે. આ વિભાવ ભાવ આત્માનો સ્વભાવ નથી. બહુ સિરિયસ થઈ ગયા, સમજાય છે? કારણ કે બરાબર છે કે નહીં? આ વિભાવ ભાવ આત્માથી વિરુદ્ધ ગતિનો ભાવ છે, પરંતુ આત્મામાં ઉત્પન્ન થાય છે, આત્માના સંચાર પ્રદેશમાં ઉત્પન્ન થાય. આ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ગુણની, શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વિપરીતતા, અશુદ્ધતા. ગુણ અશુદ્ધ નથી, આત્મા અશુદ્ધ નથી, પરંતુ એની દશા અશુદ્ધ છે. આ દશા એક સમયની છે, પરંતુ એ દુઃખ આપે છે, એ દુઃખદાયી ભાવ છે. ભાવાશ્રવ, અને એ ભાવાશ્રવ ઉત્પન્ન થાય. ક્યારે ઉત્પન્ન થાય ભાવાશ્રવ? કેટલા કલાકે ઉત્પન્ન થાય? કેટલા કેટલા કલાકના ઇન્ટરવલે ઉત્પન્ન થાય? ભાવાશ્રવમાં કયા આશ્રવ આવી ગયા? પુણ્ય આશ્રવ, પાપ આશ્રવ, મંદ કચાય, તીવ્ર કચાય, શુભ ભાવ, અશુભ ભાવ, હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ અને દયાદાન, રક્ત, ભક્તિ, સમસ્ત પ્રકારના શુભ અશુભ ભાવે ભાવાશ્રવ. ખ્યાલ આવે છે? અમે આપણા બધાના આત્માના કયા ભાવ ઉત્પન્ન થાય છે? આશ્રવ. આશ્રવમાં પણ સાખું બોલો, અહીંયા બેઠા બેઠા અશુભ ભાવ પણ થાય ને? થાય કે નહીં બોલો? આ બેન આગળ જ નથી વધતા, લાસ્ટ ટાઈમ આશ્રવ લઈને બેસી ગયા હતા. ખબર નહીં ક્યારે વિષય પૂરો કરશે, કેટલા વર્ષે આ ગ્રંથ પૂરો થશે. ખ્યાલ આવે છે? તો કોઈ પણ બીજી વાત યાદ આવે, એવી વાત યાદ આવે કે અરે હા નીકળ્યા, કુકરની સીટી બંધ કરી. ખ્યાલ આવે? આજે સારા અધ્યાય પૂરું કરી દે, સારું આજે ભાગવાનું છે. ખ્યાલ આવે છે? તો અનેક પ્રકારના પરના લક્ષી શુભ અશુભ ભાવ ક્ષેત્ર કયું પણ હોય, પરંતુ અંદરના ભાવ પોતાની સ્વતંત્રતાથી થયા હોય. કોઈ એવા ક્ષેત્રમાં ઉભા હો તમે, તો ત્યાં આગળ તત્વ નિર્ણય કરો છો, તત્વ ચિંતન કરો છો, તત્વ વિચાર કરો છો, ત્યાં પણ શુભ ભાવ થઈ શકે. રસોડામાં ઉભામાં શુભ ભાવ ન થઈ શકે, થઈ શકે કે નહીં? ખ્યાલ આવે છે? તો ક્ષેત્ર અપેક્ષા કોઈ વાત નથી. અહીંયા તો જીવમાં ઉત્પન્ન થતા જે શુભાશુભ ભાવ છે, ભાવ જીવમાં થાય છે, જીવથી થાય છે, જીવ એનો કર્તા છે, જીવ એનો ભોગતા છે, એટલે માટે એ આશ્રવ ને ભાવ આશ્રવ. અને એ ભાવ આશ્રવ જયારે ઉત્પન્ન થાય ત્યારે એનું નિમિત્ત પામીને, એનું નિમિત્ત પામીને, સમજો, એનું નિમિત્ત પામીને કર્મો, દ્રવ્ય કર્મ જે આ લોકમાં સાર્થક કારમાન વર્ગણા ભરેલી છે, એ કારમાન વર્ગણા માંથી અમુક કારમાન વર્ગણા કર્મ રૂપે કર્મ થઈને આત્મા સાથે જયારે આવે છે ત્યારે એને દ્રવ્ય આશ્રવ કહેવાય, અને જયારે આત્મા સાથે બંધાઈ જાય છે, જોડાઈ જાય છે, ત્યારે એને દ્રવ્ય બંધ કહેવાય. બંધાય કેમ છે? કારણ કે આત્માના ઉત્પન્ન થતા ભાવ આશ્રમમાં જીવ અટકી ગયો, રોકાઈ ગયો. એ અટકી ગયો ને રોકાઈ ગયો એનું નામ ભાવબંધ છે. ઉત્પત્તિ થવી એનું નામ આશ્રમ, એમાં રોકાઈ જવું એનું નામ બંધ. કર્મનું આવવું એનું નામ આશ્રમ, અને દ્રવ્ય કર્મનું આવીને આત્મા સાથે બંધાઈ જવું એનું નામ બંધ. એ ચાર વાત થઈ ગઈ, ભાવ આશ્રમ, ભાવ બંધ, દ્રવ્ય આશ્રમ, દ્રવ્ય બંધ. બે પર્યાય આત્માની, બે પર્યાય કર્મની. કર્મ એને દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મ જે પુદ્ગલ છે, પુદ્ગલ છે એને માટે એને દ્રવ્ય બંધ અને દ્રવ્ય આશ્રમ કહેવામાં આવે છે. અને એ અજીવની પર્યાય કહેવામાં, અજીવમાં પુદ્ગલ, કારણ કે અજીવના આપણે કેટલા ભેદ કહ્યા? પાંચ. પાંચ કહ્યા ને, અજીવના પાંચ ભેદ કહ્યા ને, પુદ્ગલ, ધર્માસિકા, ધર્માસિકા, આકાશકાળ. કર્મ, કર્મ એ પાંચ માંથી કયા દ્રવ્ય ની પર્યાય છે? પુદ્ગલ ની છે, પુદ્ગલ ની પર્યાય છે. કર્મ એ પુદ્ગલ ની સ્કંદ નું પર્યાય છે. કર્મ એ પુદ્ગલ ની સ્કંદ નું પર્યાય છે. પુદ્ગલ એ અજીવ છે, એટલે માટે અજીવ ની પર્યાય. એ કર્મ ક્યાં છે? તો કે લોકમાં ઠસાટ જ ભરેલા. આપણે અહીંયા બેઠા છે, બધે કર્મ લગ્યા ઠસાટ જ ભરેલી. ખ્યાલ આવે છે? સૂક્ષ્મ થી કર્મ લગ્યો, એટલે આપણે જાણનું જે નથી બનતી, આપણે જાણી નથી શકતા, આપણે દેખી નથી શકતા. પરંતુ હમણાં જે પણ જીવ ના અંદર માં, બધા અંદર માં પરિણામ હર સમય ચાલે કે નહીં બોલો? તો હર સમય હમણાં જે પરિણામ ચાલે છે એ પરિણામ નું નિમિત્ત પામી છે. હર સમય હમણાં કર્મ બંધાઈ રહ્યા છે, આવી રહ્યા છે, બંધાઈ રહ્યા છે, આવી રહ્યા છે, બંધાઈ રહ્યા છે. કારણ કે હમણાં અજ્ઞાન દશામાં આત્મા હર સમય પર્યાયમાં આશ્રય અને બંધ ભાવ રૂપે પરિણમી રહ્યો છે, જેને ભાવ આશ્રમ ને ભાવ બંધ થાય. સમજાય છે? ક્લિયર છે ને? આ તો બાલબોધ નો વિષય છે ભાઈ, આ કોઈ નવો વિષય નથી, આ તો બાલબોધ નો વિષય છે. પરંતુ આને હવે આપણે આપણે કહીને ધારણામાં સમજી લીધું આટલા વર્ષોમાં, પણ હવે આપણે એને આપણા ભાવોમાં સમજવું પડશે. એ રીતે આપણે એ તત્વનું સ્વરૂપ સમજીને, એ તત્વથી ભેદ વિજ્ઞાન કરીને, એ રાગ થી ભિન્ન જ્ઞાન. જ્ઞાન અને રાગ જુદા છે, તો રાગ કયું તત્વ છે? આશ્રમ તત્વ છે. આશ્રમ થી અંદર માં જે ગાયક ભાવ છે જુદો છે, અને ગાયક ભાવ માં આશ્રમ તત્વ નથી, આશ્રમ તત્વ માં ગાયક ભાવ નથી, આશ્રમ તત્વ માં આશ્રમ તત્વ છે, ગાયક ભાવ માં ગાયક ભાવ છે. એ બે તત્વ અંદર માં ભિન્ન છે, ચાલે છે સાથે દેવ પેરેલલ, પણ દેવ તત્વ અંદર માં ભિન્ન છે કે નહીં? કહો જે તમે આશ્રમ અને બંધ તત્વ પર્યાય માં ચાલે છે, એટલે કે ભાવ આશ્રમ અને ભાવ બંધ, એટલે કે શુભાશુભ ભાવ ની ધારા ચાલે છે. એક સમય તારો ગાયક ભાવ હર સમય ત્યાં એક શુભાશુભ ભાવો ની ધારામાં મોજુદ છે કે નહીં? હાજર છે કે નહીં? હાજરા હજી ઉભો છે કે નહીં? જાગતો જીવ ઉભો છે, ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય એટલે ક્યાં ઉભો છે? તો કે આશ્રમ બંધ ની પર્યાય માં ઉભો છે, પણ એનાથી ભિન્ન ઉભો છે. એ રૂપે નથી થતો, એ રૂપે નથી થતો કે આશ્રમ બંધ ની પર્યાય ભાવ, આશ્રમ અને ભાવ બંધ ની પર્યાય ગાયક માં નથી આવતી, અને ગાયક એ રૂપે થતો. થઈ ગયા ચાર તત્વ, થઈ ગયા જીવ, અજીવ, આશ્રમ અને બંધ, બરાબર? આ ચાર તત્વ ની આપણે વાત કરી. હવે આગળ જો, ભાવ આશ્રમ અને ભાવ બંધ, એમાં આપણે નહીં, ભાવ બંધ અને દ્રવ્ય બંધ, બંધ તત્વ દ્રવ્ય બંધ, દ્રવ્ય બંધ ના ચાર ભેદ જોયા. ચાર બરાબર સમજો, આશ્રમ અને બંધ તત્વ, બરાબર છે? આશ્રમ ના કેટલા ભેદ? બે. બંધ તત્વ ના કેટલા ભેદ? બે. આશ્રમ ના બે ભેદ કયા? ભાવ આશ્રમ અને બંધ તત્વ ના ભેદે ભાવ બંધ અને દ્રવ્ય બંધ. દ્રવ્ય બંધ ના ચાર ભેદ જોયા હતા, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ. આ દ્રવ્ય બંધ ના ચાર ભેદ છે. જે સમય અહીંયા જીવમાં ભાવ થાય છે, કેટલી સ્વતંત્રતાની સિદ્ધિ વાત એમ આપણે કહી હતી, બહુ સ્વતંત્રતાની વાત કહી હતી, કે જે સમય અહીંયા ભાવ આશ્રમ થાય તો એ પણ ભાવ આશ્રમ પોતાની યોગ્ય. આજે પ્રદેશનું આખું પ્રવચન જીવમાં થતો ભાવ એ પોતાની યોગ્યતાથી થાય છે, અને જે કર્મો આવે છે ને કર્મો બંધાય છે ને, એ બંધાતા કર્મોમાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ બંધ પડે છે, એ પણ એ પરમાણુઓની સ્વતંત્રતાથી પડે છે. એનો કરતા જીવ નથી, જીવ નો કરતા કર્મ નથી, કર્મ નો કરતા જીવ નથી. એ બે ની વચ્ચે જબરજસ્ત નિમિત્ત જ્ઞાનથી સંબંધ છે. કયો સંબંધ છે? જીવ અને કર્મ વચ્ચે કયો સંબંધ છે? આપણે હસતા હસતા કર્મો બાંધી લઈએ છીએ, પરંતુ રડતા રડતા પણ નહીં છૂટે. ખ્યાલ આવે છે? આખો દિવસમાં અધિકતર સમય શુભ આશ્રમ કે અશુભ આશ્રમ માં જાય છે. બોલો, અધિકતર સમય બોલો તમારી વાત. અધિક પાછળ જોવાની ક્યાં જરૂર છે? તમારી સામે અધિકતર સમય ક્યાં જાય છે? બોલો, શુભ કે અશુભ, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ, અશુભ ખ્યાલ આવે છે, હિંસા જીવ ચોરી કુશીલ પરિગ્રહ, જે પણ પ્રકારના ભાવ પરના લક્ષી થાય છે, જેમાંથી આપણે સુખ મેળવવા માંગીએ છીએ પરંતુ સુખ મળતું નથી, પરંતુ આપણો અભિપ્રાય અંદરમાં પલટતો નથી કે ત્યાં સુખ છે નહીં, સુખ મળશે ના, અભિપ્રાય નથી પલટતો, વિશ્વાસ નથી પલટતો. આ વાતો સ્થૂળ લાગતી, અગેન કહું છું, આ વાતો બહુ સ્થૂળ લાગતી હશે, ઈઝી લાગતી હશે, સાંભળેલી લાગતી હશે, રિપીટેશન લાગતું હશે, પરંતુ જ્યાં સુધી આપણી પર પદાર્થ માંથી સુખ બુદ્ધિ નહીં હશે ત્યાં સુધી આપણા સ્વભાવમાં આપણને સુખ બુદ્ધિ નહીં લાગે. વાઇસ વર્સા છે, સ્વભાવમાં સુખ બુદ્ધિ લાગશે તો અહીંયાથી સુખ બુદ્ધિ છૂટશે, અહીંયાથી સુખ બુદ્ધિ છૂટશે એક સમય સ્વભાવમાં સુખ બુદ્ધિ લાગશે. સમય એક જ છે, કાળ ભેદ નથી, અભ્યાસમાં ક્રમ પડે પરંતુ પરણમનમાં ક્રમ ન હોય. ક્રમ તેનો હોય અભ્યાસમાં પરંતુ પરણમનમાં ક્રમ ન હોય. કેટલી ગજબની સ્વતંત્રતા, અહીંયા જીવમાં એક ભાવ થયો, એ ભાવમાં જીવ રોકાયો, એ તણાવમાં જીવ રોકાયો, રાગનો ભાવ થયો, એ રાગના ભાવમાં, એ લાગણીના ભાવમાં, એ રાગ ભાવમાં જીવ રોકાયો, એ અશુભ રાગમાં જીવ રોકાયો, શુભ રાગમાં જીવ રોકાયો, રોકાયો એટલે બંધ, શુભ બંધ, અશુભ બંધ, એ બંધ તત્વ ચાલુ થઈ ગયો, એ આશ્રમ બંધ તત્વ જીવની પર્યાય. એક સમયે સ્વતંત્રતાથી કર્મ આવીને શું થાય છે તો એની યોગ્યતાથી આવે છે, એની યોગ્યતાથી અટકે છે, બંધાય છે, એક ક્ષેત્ર અવકાશ બંધન થાય છે, અને એક કર્મમાં એની સ્વતંત્રતાથી પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભવ બંધ પડે. એ કયા કર્મ આવશે નિશ્ચિત છે, કયા સમય કયા કર્મ આવશે નિશ્ચિત, કયા આવશે નિશ્ચિત, કેટલા આવશે નિશ્ચિત, એ કર્મ આવશે તો કેટલો ટાઈમ રહેશે નિશ્ચિત, એનો અબાધા કાળ નિશ્ચિત, એનો ઉદય કાળ નિશ્ચિત, એ કેવું ફળ આપશે નિશ્ચિત, એનો અનુભવ રસ નિશ્ચિત, એક વસ્તુ નિશ્ચિત છે. વાણી સમજાય છે? તો ભાઈ અમારા હાથમાં તો એને કઈ રહ્યું જ નહીં, એને કઈ હતું નહીં, હવે બધું જ તમે તો બધું હવે કઈ રહ્યું જ નહીં. શું રહ્યું હાથમાં તો કે પૂરેપૂરી બાજી તારા હાથમાં, શું હાથમાં રહ્યું તો કે પુરુષાર્થ, પુરુષાર્થ શું તો કે આ નિશ્ચિત વ્યવસ્થાનો સ્વીકાર કરવો, એક અનંત પુરુષાર્થ. આ આવતા રાગના પરિણામથી ભિન્ન જેવો નિર્ણય કરવો પુરુષાર્થ છે. આ આવતો રાગનો ભાવ અદૈક ભાવ છે, એનાથી ભિન્ન હું પારામિક ભાવ છું, એ પારામિક ભાવનો નિર્ણય કરવો, નિર્ણય કરવો એ પુરુષાર્થ છે. હું પારામિક ભાવ કરું છું, જેવા કોઈ પણ પ્રકારનો આશ્રવ ભાવ, અદૈક ભાવ, બંધ ભાવ, પુણ્ય ભાવ, પાપ ભાવ, કે કોઈ પણ પ્રકારના કર્મ કે કર્મનો ઉદય કે ઉદયમાં ઘટતી પરિસ્થિતિ અને એક શરીર અને એક નો કર્મ એ મારા સ્વભાવમાં નથી 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 એવો નિર્ણય કરવો, એ પારામિક ભાવનો ઉર્ધ્વતા કરવી, એ પુરુષાર્થ. પુરુષાર્થ આ છે, નથી એ ઉદયમાં આપણે કોઈ ફેરફાર કરી શકવાનો, કરવાની કોશિશ પણ નહીં કરતા, નહીં થાય, દુઃખી એટલે કહે છે કારણ કે કરવાની કોશિશ કરીએ. નથી ઉદયમાં ફેરફાર થઈ શકે, નથી ઉદયમાં બનતી પરિસ્થિતિઓમાં ફેરફાર થઈ શકે, થઈ શકશે બોલો બોલો, કહી શકે, સમજાય છે ને? ઉદયમાં બનતી પરિસ્થિતિઓમાં પણ ફેરફાર નહીં થઈ શકે. જે સહયોગ આવવાના છે એ આવવાના છે, જેટલો ટાઈમ માટે આવવાના છે એટલો ટાઈમ માટે જ આવવાના છે, આવીને જે રૂપે રહેવાના છે એ રૂપે રહેવાના છે, જે રૂપે પરમવાના છે એ રૂપે પરમવાના છે, એનો સહયોગનો કાળ પણ નિશ્ચિત છે, એનો વિયોગનો કાળ પણ નિશ્ચિત. બોલો ઘી રાખો, તમારે ક્રમબદ્ધમાં નોટું લખ્યું જવાનું, તો નિયમિત તો આસમાનમાંથી આવ્યું, કોણ લઈ જાય તમને, કોણ મોકલે, કોણ પહોંચાડે, પ્લાનિંગ તો બધું હતું. આ ક્રમબદ્ધનો નિર્ણય આપણા જીવનમાં હરેક ડગલેને પગલે આપણને સમાધાન આપશે. ગુરુજીને જે ક્રમબદ્ધનું એટલું બળ હતું, ક્રમબદ્ધનો એટલો વિશ્વાસ હતો, ક્રમબદ્ધની વાત ગંગાની ચોટ પર કરતા હતા, કારણ કે ક્રમબદ્ધનો નિર્ણય અકર્તા સ્વભાવ સુધી થઈ જાય. ક્રમબદ્ધનો નિર્ણય એટલે અકર્તા સ્વભાવનો વિશ્વાસ, ક્રમબદ્ધનો નિર્ણય એટલે જીવ નિર્વાહ થઈ ગયો. આ આકુરતા થાય છે, આ ફેરફારની બુદ્ધિ, આ સ્વીકૃતિ, સહજ સ્વીકૃતિ નથી આવતી આપણને પરિસ્થિતિઓની, બધાની વાત છે, બધાની વાત. પોતાના પરિણામ પોતે તપાસવા પડશે, થઈ ગયા પછી પણ પોતે તપાસવા પડશે, પોતે ટટોલવા પડશે અને પોતાની ભૂલ પોતાએ ઉભી કરવી પડશે અને એને ટાળવાનો પુરુષાર્થ કરવો પડશે. આખી જવાબદારી પોતા પર. ગુરુજીથી કેટલી વાર કહે છે કે પરિભ્રમણ માટે પણ શું સમજ છે અને પરિભ્રમણને ટાળવા માટે પણ શું સમજ છે કે નહીં? અરે બેનો, સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે? તો આ વાત થઈ ગઈ. હવે બહુ અદભુત તત્વ છે, આના પછીનું તત્વ છે. કયું છે આના પછીનું તત્વ? ચલો, સાત તત્વની તો વાત કરવા બેસીએ ને તો ખરેખર કલાકો નીકળી જાય. વિષય આખો પ્રયોજનભૂત વાળો છે ને, એક કોઈ ગ્રંથ તમે જો સાત તત્વના આધારે તો લખાયા છે. બોલો, તત્વા સૂત્ર જેવો સમય ચાર્જી જોવો, એક કોઈ ગ્રંથ ખોલી નહીં, નાટક સંહિતાથી લો, બધા જ ગ્રંથો સાત તત્વો ના આધારે લખાય. આ સાત તત્વો ને સમજી લો, એ સમજશું તો આપણા પ્રયોજન ની સિદ્ધિ થઈ જશે, આપણા અંદર માં સમાધાન શક્તિ વધશે, આપણા અંદર માં જ્ઞાન નું બળ વધશે, ભેદ જ્ઞાન નો અભ્યાસ અને ગમે તે ઉદય ના કાળ માં આપણે એનાથી ભિન્ન રહેવા માટે તૈયાર થશે. સમજાય છે? ખ્યાલ આવે છે? જો આશ્રવ બંધ પછી પુણ્ય અને પાપ તત્વ છે, છે કે નહીં? પુણ્ય પાપ તત્વ ની પરિભાષા માંથી જોડો, મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત, આ બધા કેવા છે? તો કે પાપ ભાવ છે. હિંસા, જૂ, ચોરી, કુશીલ, પરિગ્રહ બધા છે ને, કસાય, ક્રોધ, માન, માયા, લોભ. આજે ગુરુદેવશ્રી કેટલું હમણાં ચાલે છે ને, દશલક્ષણ પર્વ ના પ્રવચન ગુરુદેવશ્રી માં આવે છે ને આગળ. આજે ચોથો દિવસ, આજે પાંચમો દિવસ આવ્યો, ચોથો દિવસ, પાંચમો આવે, ચલો જે હોય, કેટલી ગુરુજીથી વાત કરે છે. ક્રોધ, માન, માયા, લોભ થી રહીત આ બધા ધર્મો પ્રગટ થાય છે. લોભ થી રહીત, ક્રોધ થી રહીત, માન થી રહીત, માયા, કોનું માન, કોનો લોભ, કોની પ્રત્યે ક્રોધ, ક્ષમાભાવ, માર્દવ, આર્વ, સત્ય, સંયમ, સોક, તપ, ત્યાગ, આકિંચન, બધા ધર્મો અંદર માં પડ્યા છે, પ્રગટ થાય. ખ્યાલ આવે છે? તો આ વાત આવી પુણ્ય અને પાપ તક. પરના લક્ષી આત્મામાં જે અશુભ ભાવ થાય એ પાપ તત્વ, પરના લક્ષી આત્મામાં જે શુભ ભાવ થાય પુણ્ય તત્વ, દયા, દાન, વ્રત, ભગવાનના દર્શન કરવાનો ભાવ પુણ્ય તત્વ, હમણાં સ્વાધ્યાય સાંભળવાનો ભાવ, સ્વાધ્યાય કરાવવાનો ભાવ, સમજવાનો ભાવ, સમજાવવાનો ભાવ, વાંચવાનો ભાવ, ચિંતન નો ભાવ. સમજાય છે? ગુરુદેશ ની વાણી શ્રવણ કરવાનો ભાવ, એક એક ગુરુદેશ ની વાણી માં જે વાત આવે એના પર વિચાર નો ભાવ, એ ચિંતન, મનન, એ ગોલન, એ રટન, એ મંથન, એના પર વિચાર, એ બધો ભાવ કયો છે? પુણ્ય ભાવ. પરંતુ પુણ્ય ભાવ છે, ધર્મ નથી. જે આ વાત નહીં છે, પુણ્ય છે, ધર્મ નથી. એ પુણ્ય ભાવ છે બંધ નું કારણ, એ પરલક્ષી ભાવ એમાં પણ ખાસ છે, કારણ કે એમાં પણ આકુળતા છે, કારણ કે સ્વાભાવિક ભાવ. સાત તત્વ ને આપણે ચાર માં ડિવાઈડ કરી નાખીએ તો સ્વ, પર, સ્વાભાવિક ભાવ, વ્યવહારિક ભાવ આવી જાય, ચાર આવી જાય. સાત ને ચાર માં ડિવાઈડ કરીએ તો ચાર આવે કે નહીં? ચાર આવે કે નહીં? સ્વ, જીવ તત્વ, પર, અજીવ તત્વ, સ્વાભાવિક ભાવ, સંવર, નિર્જરા, મોહ, વૈભાવિક ભાવ, વૈભાવિક ભાવ એટલે કે આશ્રવ બંધ પુણ્ય ને પાપ, વૈભાવિક ભાવ, વિભાવ ભાવ, વિભાવ ભાવ. હવે આપણે આ તો આપણે કહીએ ને અશુભ ભાવમાં આનંદ આવે છે, આનંદ માનીએ છીએ, યા તો આપણે શુભ ભાવમાં આનંદ માનીએ છીએ, શુભ ભાવમાં અટકી જઈએ, એમાં સંતુષ્ટ થઈ જાય. અમે પેલા બે કલાક વાંચતા હતા, હવે અમે ચાર કલાક વાંચીએ. પેલા બે ક્લાસ લેતા હતા, હવે ચાર ક્લાસ લઈએ. પેલા કઈ નતું આવતું, ચાર ગ્રંથ આવડી ગયા, ક્ષયોક્ષમ વધી ગયું, વાણી નો લોપ થઈ ગયો, સમજાવતા આવડી ગયું, બોલતા આવડી ગયું, સાંભળવા લાગ્યા, સમજવા લાગ્યા, સમજાતું ગયું. તો આ શું છે? ક્ષયોક્ષમ નો છે. આ શું છે? તો કે ભાઈ પુણ્ય ના પરિણામ માં આપણે કહીએ ને કે મંદતાઈ, પરિણામો માં મંદતાઈ, એટલે પુણ્ય ભાવ, એ મંદ કે થાય. એમાં આઠ કલાક રહો, દસ કલાક રહો, અરે ભગવાન ની વાણી અને ભગવાન ને સમોસમાં બેસીને તક તકી લગાવીને જોતા રહો તો પણ ભગવાન કે ધર્મ નહીં થાય. અરે તું અગિયારમ નવ પૂર્વ નો પાઠી થઈ જાય તો પણ ધર્મ નહીં થાય. અરે તું બધું ત્યાગીને ચારિત્ર અંગીકાર કરીને તું મુનિ અવસ્થા ધારણ કરશે તો પણ ધર્મ નહીં થાય. કારણ કે એ કથાઈ ની મનતા ને ક્ષયક્ષમ ની અધિકતામાં અને જળની ક્રિયામાં ધર્મ નહીં. એ આ ચાર તત્વ સમજાવે છે, એનાથી ભેદ્યાન કરવાનું. હવે આગળ જાઓ, જો સંકર, નિદ્રા અને મોક્ષ. સંકર કોને કહેવાય? બહુ સરળ ભાષામાં આપણે ઘણી વાર સંકર ની વાત કરીએ છીએ. બહુ શોર્ટ શબ્દમાં સંકર ની પરિભાષા શું કહેતો? બહુ સરળ, સંવર, સંવર શુદ્ધિ, વૃદ્ધિ, ઉત્પત્તિ, શુદ્ધિ ની ઉત્પત્તિ, આત્મામાં શુદ્ધિ ની ઉત્પત્તિ ને શુદ્ધ ભાવ નું ઉત્પન્ન થવું એનું નામ સંવર છે. શુદ્ધિ ની ઉત્પત્તિ એનું નામ સંવર. સંવર એટલે ધર્મ, ધર્મ ની શરૂઆત, ધર્મ ની શરૂઆત એનું નામ સંવર. શુદ્ધિ ની ઉત્પત્તિ એટલે સંવર ની પરિભાષા બહુ સરસ આપી છે. જો પુણ્ય પાપ કે વિકારી ભાવો કો એટલે કે આશ્રવ કો આત્મા કે શુદ્ધ ભાવ દ્વારા રોકના. સમજાય છે? સંકાર કેટલો સંકાર તમને સમજાય છે? આત્માનો આશ્રય, હવે અહીંયા ગુરુદેવજી આજે પ્રયત્ન કેટલી વાત છે, આત્માનો આશ્રય લીધો એટલે એના અંદરના સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે પ્રમાણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રમાણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે નય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. નય જ્ઞાનની પ્રાપ્તિ કોને થાય? કે આત્માનો આશ્રય. આખી લિંગ ગુરુદેવજી ફટાફટ બરાબર બોલી ગયા. હું પણ પાસ બોલું છું, આઈ નો શું થાય, કોઈ સમજાય છે? તો શું એવી વાત કરી જલ્દી, શુદ્ધિ ની વૃદ્ધિ કોના, શુદ્ધિ ની ઉત્પત્તિ સોરી ધર્મ ની ચકા કોના અટવાઈ છે? સંવત અને નિદ્રા અને મોક્ષ તત્વ આત્માના અવલંબનથી પ્રગટ થતી પર્યાય છે, અને આશ્રવ બંધ અને પુણ્ય અને પાપ તત્વ પરના અવલંબન એટલે પરના લક્ષી ઉત્પન્ન થતી પર્યાય. બહુ સિમ્પલ કરો ને, વચ્ચે રાખો પર્યાય ને, એક બાજુ રાખો આત્મા, એક બાજુ રાખો પર, આખું વિશ્વ આવી ગયું આમાં. એક બાજુ રાખો આત્મા, એક બાજુ રાખો પર, એક બાજુ વચ્ચેમાં રાખો પર્યાય. પર્યાય લક્ષ્યથી પર્યાય, અવલંબન લેતી પર્યાય, પર્યાય અવલંબનશીલ છે. પર્યાય કોઈને કોઈનું અવલંબન લેતી ઉત્પન્ન થાય, લેતી ઉત્પન્ન થાય, ઉત્પન્ન થઈને ન લે, સાંભળજો ધ્યાનથી, લેતી ઉત્પન્ન થાય, ઉત્પન્ન થઈને ન લે. પર્યાય એક સમયની છે, ખચિત છે એની યોગ્યતા એક એક સમયની, કે હર સમયમાં કોનું અવલંબન લઈને ઉત્પન્ન થશે, કોનું લઈને ઉત્પન્ન થશે, કોનું અવલંબન લેતી ઉત્પન્ન થશે, કોનું લેતી ઉત્પન્ન થશે નિશ્ચિત છે. અવલંબનમાં પણ પરમાં પણ શુભનું કે અશુભનું એ પણ નિશ્ચિત છે, એની માત્રા પણ નિશ્ચિત છે, એની યોગ્યતા પણ નિશ્ચિત છે, કસાઈની તારતમ્યતામાં પણ નિશ્ચિતતા છે, અને કસાઈની રહીત જે અકસાઈ ભાવ ઉત્પન્ન થશે એ અકસાઈ ભાવ પંચમ હશે. ખબર નહીં ખ્યાલ આવે છે કે વાર આવો ભાવ કેમ થયો, આવો વિકલ્પ કેમ આવ્યો, આવા પરિણામ કેમ થઈ ગયા? બોલો છે આ કોઈ કોઈ પ્રશ્ન ને ગુંજાઈ છે? વસ્તુ કરું વિચાર કરો, આપણા અને જ્ઞાનીઓમાં શું ફરક છે? મને કહો, જ્ઞાનીઓને ઉગાઈ નથી આવતા, જ્ઞાની ધર્માત્મા ચતુર્થ ગુણસ્થાન વાળા, પંચમ ગુણસ્થાન વાળા, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જુદાવાળા મુનિ રહ, ફરક શું છે મને કહો તો ખરા, ફરક શું છે? આજે નિર્ણય કરીને જાઓ, ફરક શું છે? કહો, ઉગાઈ નથી આવતા એ લોકોને, જ્ઞાનીઓને કર્મનો ઉગાઈ ન આવે, જ્ઞાનીઓના સત્તામાં કર્મ નથી પડ્યા, અધીન ભર્યા છે ભાઈ. કર્મનો અભાવ તો સિદ્ધ દશા પ્રગટ થશે ત્યારે થશે. અરિયન ભગવાનને પણ કર્મ છે, અરે અરિયન ભગવાનને નો કર્મ છે, અરિયન ભગવાનને દ્રવ્ય કર્મ છે, અરિયન ભગવાનને ભાવ કર્મ છે, અરિયન ભગવાનને ઓદય ભાવ છે, અરિયન ભગવાન અરિયન છે, સિદ્ધ નથી થયા એટલે પંચાળી છે. આખું એટીટ્યુડ સમજાય છે? તો જ્ઞાનીઓને કર્મનો ઉદય નથી આવતો, આવે છે. કર્મના ઉદયોમાં જ્ઞાનીઓની આજુબાજુ બધી પરિસ્થિતિ નથી ભજતી, ભજે છે કે નહીં સહયોગ વિયોગ. સૌથી વૈરાગ્ય તો તમે જો આપણે છે ને સૌધર્મેન્દ્ર, સૌધર્મેન્દ્ર આપણે સૌધર્મેન્દ્ર એટલે આપણે આખું ચકાચોન વાળા સૌધર્મેન્દ્ર જોયા છે, કેવા જોયા છે? સૌથી વૈભવ વાળા, વૈભવ વાળા સૌધર્મ ઇન્દ્ર સૌથી વધારે, આપણે ત્યાં તો સંયમ નથી, સૌથી અખિલ સૌથી વધારે વૈરાગ્યના પ્રસંગો સૌધર્મેન્દ્રના જીવનમાં બને. તમે કે શું વાત કરો છો? સૌથી વધારે વૈરાગ્યના પ્રસંગ સૌધર્મેન્દ્રના જીવનમાં બને છે ભાઈ. સૌધર્મેન્દ્રને 40 મીલ રાણીઓ હોય, 40 મીલ કોને કે ગણીએ ને, 1000, 10000, 10 કરોડ જે પણ ગણતા જાઓ ને, તો 40 મીલ રાણી સૌધર્મેન્દ્રને હોય, ખ્યાલ આવે છે? અને સૌધર્મેન્દ્રનું આયુષ્ય સૌધર્મેન્દ્રના સહયોગમાં જે બીજા બધા જીવ રાણીઓ છે એમના જે લોકપાલ છે, એમના જે સહયોગમાં રહેવા વાળા બીજા જીવો છે, એમનો આખો જે પરિવાર છે, એ બધાનું આયુષ ઓછું હોય છે. સૌધર્મેન્દ્રનું આયુષ બહુ લાંબુ હોય છે. એ બધાનો વિયોગ સૌધર્મેન્દ્ર જોવે, કલ્પના કરી શકો? સૌધર્મેન્દ્ર બધાનો વિયોગ એની સામે જોવે છે. આટલા વૈરાગ્યના પ્રસંગ સૌધર્મેન્દ્રના જીવનમાં બને, ઉદય નથી આવતા, બોલો આવે છે. સંયોગો છે એનો વિયોગ નથી થતો, તો એ થાય છે ભાઈ. પરિસ્થિતિઓ નથી ઘટતી, જ્ઞાનીઓના જીવનમાં તો ઘટે છે ભાઈ. રામચંદ્રજી જો, સતીઓ જો, મુનિરાજો જો, પાર્શ્વનાથનો જીવ જો, હજારો પદ્માન યોગના ઉદાહરણ લાવીને ઉભા કરો, એ જ્ઞાનીઓના જીવનમાં ઉદયો આવે છે. ફરક શું છે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે? આપણે જોઈ રહ્યા છે ચંદ્રેશ, ખ્યાલ આવે છે પોઈન્ટ? ફરક શું છે? તો કે ભાઈ જ્ઞાનીઓના જીવનમાં ઉદય આવે છે. જ્ઞાનીઓના જીવનમાં પણ અજ્ઞાનીઓની જેમ ઉદયમાં પરિસ્થિતિઓ ભજવાય છે, નો કર્મમાં પરિવર્તન થાય છે. આજે આ શરીર સ્વસ્થ દેખાય છે એના ભરોસે નહીં રહેતા, એક ક્ષણ પછી એમાં શું થઈ જશે ખબર નથી. હમણાં જે ઘટના ઘડી તમને ખ્યાલ હશે, 20 મિનિટમાં એક વ્યક્તિ સાજો સારો વ્યક્તિ ચા પીરસ્થિતિ, એક લેડી આપણા આમાં છે મમતાબેનના દીકરાના બેસ્ટ ફ્રેન્ડની મમ્મી, 20 મિનિટમાં બે કાર્ય કટાય, બે હાર્ટ એટેક તીવ્ર, અને એકદમ સાજુ થાય, ચા પીરસી, ચા ચા પીરસી, એક અટેક અહીંયા ઘરમાં હોસ્પિટલ લઈ ગયા. સમજાય સ્તુતિ રંગ ખ્યાલ છે ને તમને? બીજો અટેક આવ્યો ત્યાં હોસ્પિટલ 20 મિનિટમાં ખેલ થાય. એન્ડ નો પાસ મેડિકલ લિસ્ટ, નો પાસ મેડિકલ લિસ્ટ. વિચાર કરો 20 મિનિટમાં ખેલ ખતમ થશે. 20 મિનિટ તમને 20 મિનિટ આપવામાં આવે, શું કરશો બોલો? ખબર પડે કે આવી 20 મિનિટ બાકી છે, ખ્યાલ આવે છે? ભરોસો કરવા યોગ્ય નથી. એટલે ઉદય જાણી ના આવે, પરિસ્થિતિ જ્ઞાનીઓને ભજવાય. અને જ્ઞાનીઓને ત્રીજો મેઇન પોઈન્ટ, જ્ઞાનીઓને પોતાના અંદરમાં અસ્થિરતા જન્ય ચારિત્રની કમજોરીમાં અધીન પૂર્ણ વિકરાળતા નથી કહે ત્યાં સુધી એ ઉદયમાં જોડાવાથી જ્ઞાનીઓના જીવનમાં પણ પર્યાયનો ઔદયિક ભાવ રાગ ભાવ કસાઈ ભાવ જોવા મળે. તો એને જ્ઞાની કેમ કોશો? તમે કયા વડે જ્ઞાની કોશો? પહેલા તો બેસતું નથી. જયારે ભણવાનું ચાલુ કર્યું ના, બહુ વર્ષો પહેલાની વાત છે, બહુ નાના હતા, જયારે ભણવાનું ચાલુ કર્યું ત્યારે વાત ન બેસે એ 6 મહિના સુધી રામચંદ્રજી શારીરિક એ ભાવમાં મોક જવાના રામચંદ્રજી 6 મહિના સુધી લક્ષ્મણના મોઢાને લઈને ફરે છે. આ વાત બેસતી નથી. તમે જ્ઞાની કહો છો, તમે સમ્ય દ્રષ્ટિ કહો છો, તમે સાઈ સમ્ય દ્રષ્ટિ કહો છો, તમે એ ભાવમાં મોક્ષે જવાનો જીવ કહો છો. અને તમે કહો છો કે આવી પ્રવૃત્તિ નહીં થાય. ચક્રવર્તી ખાનનું જ રાણી સાથે લગ્ન કરવાની પ્રવૃત્તિ, 6 કન્યા વિભૂતિ ને જીતવાની પ્રવૃત્તિ, ચક્ર લગ્ન ચલાવે છે, શું યુદ્ધ કરે છે, શું છે બોલો? તો કે છે કે જ્ઞાની ને અજ્ઞાની ના જીવનમાં ફરક આ છે કે બધા ઉદય ભાવ, એ બધા ઉદય, એ બધી પરિસ્થિતિ, એ નો કર્મ, એ દ્રવ્ય કર્મ અને પર્યાયમાં આવતા ભાવ કર્મ, એ વિકલ્પો, એ વિચારો, એ કસાયો, એ શુભ, એ અશુભ, એ તીવ્ર, એ મંદ, એ બધા પરિણામથી મારો ક્યારેક અત્યંત ભિન્ન છે એવી અંદરમાં શ્રદ્ધા અને અનુભૂતિ થઈ છે. એ અનુભૂતિ અને શ્રદ્ધાના બળ પર જીવને તમે જાણી કહો છો. ક્લિયર થવું જોઈએ આખું પિક્ચર. આપણે ડરીએ છીએ શરણાથી, કહો આપણે શરણાથી ગભરાઈએ, સાચું બોલે ઈમાનદારી. સંયોગમાં બનતી પરિસ્થિતિઓ અને એમાં થતા ઔદયિક ભાવ, એનાથી આપણે ડરીએ. આપણે એમ જણાવીને સ્વાધ્યાય કરીએ છીએ, આપણને કેમ આવો ભાવ આવે, આપણે આપણે સાથે આપણી સાથે કેમ આવું થાય, મારી સાથે કેમ આવું રહે, મને કેમ આવું રહે, મને જ કેમ આવો. અને જેને પણ પૂછો ને એમ જ કહેશે, તમને નથી ખબર અમારા જેવા દુઃખી તો કોઈ નહીં, તમને શું ખબર? ચાલે એક પૂછો, અમારા જેવા દુઃખી, અમારા જેવા પ્રોબ્લેમ, અમારા જેવી પરિસ્થિતિ, તમને બધું બહાર દેખાય છે પણ તમને ખબર નથી અમારા અંદરમાં શું ચાલે. જ્ઞાની કહે છે અમને ખબર તમારા અંદરમાં શું ચાલે, તમને નથી ખબર તમારા અંદરમાં શું ચાલે. તમારા અંદરમાં તો તમારા આખો જ્ઞાય ભાવ પડ્યો છે, તમારા અંદરમાં જ્ઞાય શું પડવાનું ચાલે છે, જ્ઞાન નું પડ આખરી પડ્યા એટલે તો ઉભી કરી વાત. તમને તમારા અંદરમાં રાવાની ભાવ દેખાય છે, તમને તમારા અંદરમાં સંયોગો વાળમાં દેખાય છે, તમે તમારા અંદરમાં એ સંયોગોના રક્ષી રાખતા રાવાની ભાવમાં રચ્યા પચ્યા છે ને એ જ દેખાય છે. તમારા અંદરમાં એના સિવાય શું છે તમને ખબર નથી, કારણ કે લક્ષ્ય ઘણું ચાલે છે. બીજું ભાઈ આખો અનંત 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 ગુણોનો પિંડ એવો ક્યાંય ભાવ અંદરમાં પડી હોય, એની તો મહિમા નથી, એનું લક્ષ નથી, એની ખબર નથી, એ સ્વરૂપને સમજવાની દરકાર નથી કરતો. ખબર નહીં ક્યાં ભાગે છે, ખબર નહીં શું મળી જાય છે બહાર. અને અનાભિકાર ક્યાં કરતો આવ્યો છે, અને અર્જુન સ્વરૂપ નહીં સમજે તો અનંતકાર રખડશે, અનંતકાર રખડશે, અનંતકાર રખડશે, કારણ કે ત્રસ્ત થઈ આવ્યો સમય તો બહુ ઓછો છે. પછી શું છે મને કોને, અલ્ટિમેટ શું છે? ત્રસ્ત પર્યાયનો સમય પૂરો થશે ને કામ નહીં થાય, અંદરમાં પોતાના સ્વરૂપની ઓળખાણ નહીં થાય, સ્વરૂપની શ્રદ્ધા નહીં થાય, સ્વરૂપની પ્રતિભિ નહીં થાય, સ્વરૂપની રુચિ નહીં થાય, હું ગાયક છું એવો નિર્ણય નહીં થાય, એનું વેદન નહીં આવે તો શું છે બોલો? તો કે નિરોધ છે. કરો જલ્દી, અહીંયા કે છે કરો, આચાર્ય કે છે કરો, શું કરો? ખાલી નિર્ણય કરો. શું નિર્ણય? કે વર્તમાનમાં હું ક્યારે છું, વર્તમાનમાં હું પરિપૂર્ણ છું, વર્તમાનમાં હું શુદ્ધ છું, વર્તમાનમાં સ્વભાવની અપેક્ષાએ સમાન છું, મારામાં કોઈ કમી ઓછા ખામી અધૂરા છે અને અશુદ્ધતા નથી, હું પરિપૂર્ણ પરમાત્મા છું. અને આવું સાંભળતા તો સોગાની ઘી જેવા જીવો, પુરુષાર્થી જીવો જે તમને કહેશે એની પર્યાયમાં નિકટ હતું, એ જીવો તો આવું સાંભળતા ઉછળી પડતા આંખમાંથી આંસુ જાય. અને અહીંયા તો બરાબર છે, શુદ્ધ છું, પણ પણને માર્યા પર મૂકી આવ્યો. શુદ્ધ છું એના પર વજન લો, અહીંયા કીધું શુદ્ધ કહી દીધો, તને પરિપૂર્ણ કહી દીધો, તારામાં કોઈ કમી નથી એમ કહી દીધું, તને એક સમયની પર્યાયની જરૂરત નથી. અને પર્યાયમાં ગમે તે હોય, મોક્ષની પર્યાય હોય કે આશ્રમની પર્યાય હોય, એનાથી રહીશું ક્યારે ભાવ છે, એ ગાયક ભાવની તને મહિમા કેમ નથી. તું પર્યાય ને કેમ જોવે છે? તું પર્યાય થી પોતાને કેમ માપે છે? તું પર્યાય થી પોતાને શુદ્ધ કરવા માંગે છે? તું પર્યાય થી પોતાને અશુદ્ધ જોવે છે? પણ એ પર્યાય એક સમય ની છે, એક પર્યાય ક્ષણિક છે, એક પર્યાય એક સમય થી વધારે એવું જીવન નથી. સંવર્ત સમજાય, સંવર ખ્યાલ આવે તો પાછી ભાવાત્મક માં વહી આવું. પણ આનું ભાવ વાંચન નહીં થાય આ બધું તો તમે આમાં ભણીને પણ સમજી લેશો. આમાં કોઈ મોટી વાત નથી. સંવર એટલે ધર્મ ની શરૂઆત, નિર્દવા એટલે ધર્મ ની વૃત્તિ, મોક્ષ એટલે ધર્મ ની પૂર્ણતા. લો આવડી ગયું કે નહીં? અરે આવડી ગયું કે નહીં બહેનો? આવડી ગયું. સંવર ની શરૂઆત ચોખ્ખે ગુણ સ્થાને થાય. ભાવ મોક્ષ, દ્રવ્ય મોક્ષ બધી વાત કરીએ છીએ કે નહીં? આપણે દ્રવ્ય મોક્ષ સિદ્ધ કરતા પ્રગટ થતા થાય, પરિપૂર્ણ મોક્ષ દર્શા સિદ્ધ દર્શન છે. ગુણસ્થાન સમજી લઈએ, ખ્યાલ આવે છે? આ પ્રકાર સમજી લઈએ, ભેદ પ્રભેદ સમજી લઈએ. પણ ભાવ વાત એ સંવર પ્રગટ થાય ચોથે, પણ આપણે કરવું છે કે નહીં? બધા એ વાત કરો. ચોથે થાય તો ખબર છે, અને ચોથે થાય એટલે જ્ઞાની કહેવાય ખબર છે. પણ આપણે સંવર નો પુરુષાર્થ કરવો છે કે નહીં? કહો. જો કરવો છે એવો અવાજ નથી. આ વિચારશું હવે તમે આજે પ્રપોઝલ મૂક્યું, વિચારશું પેલા પ્રપોઝલ મૂકો, પેલા બતાવો કે એનો શું ફાયદો છે, શું છે, પછી વિચારીએ. હમણાં તો જો કે અમે બિઝી છે ને, સંવર તો પછી લઈશું આપણે. બોલો, કરવો છે કે નહીં સંવર નો ભાવ પ્રગટ? સમ્યક દર્શન પ્રાપ્ત કરેંગે, કરેંગે કે નહીં? કરેંગે, 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 કરના કે કરેંગે? બોલો, કરેંગે નહીં, અભી કરેંગે. અભી કરને કા પુરુષાર્થ કરેંગે? તત્વ નિર્ણય હમણાંથી ચાલુ કરશું, તત્વ અભ્યાસ હમણાંથી ચાલુ કરું. અત્યારથી હમણાંથી વાર્તા નહીં, વસ્તુ તારી પાસે જે પર્યાય તત્વ નિર્ણય કરવાનો છે ને અંદરમાં, જે પર્યાય અંતર્મુખ થવાનું છે, પર્યાય તારી પાસે, એ પર્યાય ફ્રેશ, એ પર્યાય હર સમય ઉત્પન્ન થાય છે. એ પર્યાયમાં ભૂતની અને ભાવિની પર્યાયનો અભાવ છે, એ પર્યાયમાં સંયોગોનો અભાવ છે, એ પર્યાયમાં કર્મનો અભાવ છે, અને એ પર્યાયમાં તારા ભૂતકાળના તીવ્રમાં તીવ્ર વાગાદી ભાવનો અભાવ છે. બોલો, આટલો તો ઉદાર જીવ શાસન છે, આટલું તો ઉદાર વસ્તુનું સ્વરૂપ છે. કોઈ સમજાય છે? ભૂલી જાઓ ભૂતની પર્યાયમાં શું થયું, કેવા ભાવ થયા. આપણે વર્તમાનમાં એ જ કરીએ છીએ, ભૂતને યાદ કરીને ભવિષ્યનું પ્લાનિંગ કરીને વર્તમાન બગાડીએ છીએ. અહીંયા બેઠા બેઠા આખા દિવસનું પ્લાનિંગ ચાલતું હોય, સારા અગિયાર ઓકે, 12 થી 2 ઓકે, 2 થી 4 ઓકે, 4 થી 6 ઓકે, 6 થી 8 ઓકે, શું ચાલે છે? ખ્યાલ આવે છે? ચાલો, સમય થઈ ગયો. સંવર, નિર્જરા અને મોક્ષ જોજો, આમાં બધું એનું સ્વરૂપ આવ્યું છે. સંવર એટલે ધર્મ ની શરૂઆત, અશુભ ભાવને રોકવા, શુદ્ધ ભાવની ઉત્પત્તિ થવી કોના આશ્રયથી? તો કે આત્માના આશ્રય. આત્માનું અવલંબન લે, અશુભ ભાવ રોકાઈ જશે. આત્માનું અવલંબન લે, શુદ્ધ ભાવ પ્રગટ થઈ જશે. આત્માનું અવલંબન લે, રોકવા વાળા કર્મ રૂકી જશે, નહીં આવવાળા કર્મ નહીં આવે. દર્શન મોહ અટકી જશે, એનો આશ્રવ અટકી જશે, અનંતાનું મંદિરના પરમાણુ આવતા અટકી જશે. મને તો એ વિચાર આવે નહીં, જઈને કોને કીધું હશે કે આમાં નહીં આવતા, અહીંયા નહીં આવતા? એની યોગ્યતાથી નથી. આ સ્વતંત્રતા તો જોવો, કોઈ ખ્યાલ ના આવે છે? હર સમય આવતા હતા. સંબંધ નો ભાવ પ્રગટ થયો 10 નંબરની પર્યાયમાં, 9 નંબરની પર્યાય સુધી નિર્વિષ્ઠ કર્મ આવતા હતા કે નહીં? દર્શન મોહ, કારણ કે મિથ્યા છે. સીધી વાત છે, 9 નંબરની પર્યાય સુધી મિથ્યા છે. તો દર્શન મોહ નો આશ્રવ થતો હતો, આશ્રમ થતો હતો દર્શન મોહ નો. ભલે મંદ, ભલે એનો અનુવાદ મંદ, હિમ પર આવતો તો હતો. કરણ લબ્ધિ ના અંતિમ સમય સુધી દર્શન મોહ નો આશ્રવ, અનંતાનુગતિ નો આશ્રવ, અને ફટાફટ 10 નંબરની પર્યાયમાં જ્યાં અંદર માં અવલંબન લીધું, તમને થયું કે દર્શન મોહ નો આશ્રવ રૂકી ગયો. એનું નામ દ્રવ્ય સંવર. એટલે હવે 7 તત્વ ભણાવવાનો મને એટલી મજા આવે છે, મને એમ થાય કે આ તો ગજબ નો વિષય છે. કારણ કે આના સિવાય, આના સિવાય વિષયો બીજું કાંઈ નથી. પ્રયોજન ની સિદ્ધિ આનાથી થશે. બીજું બધું નહીં આવડતું હોય તો કઈ વાંધો નથી. હા, એક તો અમે કહીએ છીએ એમ, પણ તમે સમય સાધીમાં મંદી પડો છો, બોર્ડ ઉપર ને ચાક ને પ્રમાણ ને નહીં ને વ્યવહાર નહીં, નિશ્ચય નહીં ને આગમના ને વ્યવહારના ને, આટલી આંખ બંધ કરો, આટલી આંખ ખોલો, અરે અમે તો થાકી ગયા. ગજબ નો વિષય આવ્યો ને, 1 થી 12 ગાતો ગજબ છે ભાઈ. 1 થી 12 ગાતો બધું આવી ગયું. પીટીકા કહી દીધું, ભૂમિકા કહી દીધું, અરે આખો સાર સમય સાધીમાં આવી ગયો. 1 થી 12 બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ, સમય થઈ ગયો છે, નેક્સ્ટ ટાઈમ આપણે જે વિષય લેવાના છે, બાકી રહી ગયા 7 તત્વનો કાળ, આ વિષય લેવાનો છે. 7 તત્વમાં હે, જે અને ઉપાધિ, આ વિષય લેવાનો છે નેક્સ્ટ ટાઈમ. બરાબર છે? બરાબર. પછી 7 તત્વ બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે, ટીકામાં આવ્યો છે. 7 તત્વનો ક્રમ આ પ્રમાણે છે. આજ પ્રમાણે નો ક્રમ કે જીવ પછી અજીવ કે બહુ સરસ લોજિક ની વાત કરી દીધી. આપણે વિચાર જે લેવા હતા પણ કઈ વાંધો, આપણે નેક્સ્ટ ટાઈમ લઈને પછી આપણે નવું સૂત્ર ચાલુ કરશું. જલ્દી નથી ને, જો કે છે આમ તો, પરંતુ તો પણ આપણે વિષય સમજીને આગળ વધ. તો કાર હેગે ઉપાદે, હોમવર્ક કરીને આવજો તમે તમારી રીતે. કાર હેગે ઉપાદે, સાત તત્વ નો ક્રમ અને તત્વમ શબ્દ નો અર્થ બરાબર છે. તત્વમ શબ્દ નો અર્થ અને હજી ને વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચિત સમ્યક દર્શન ની યાદ. હજી એક જે બાકી છે નેક્સ્ટ ટાઈમ કહી દઈશું, એટલે તમને યાદ આવે. વ્યવહાર સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન ની વ્યાખ્યા, તત્વમ શબ્દ નો અર્થ, સાત તત્વ નો ક્રમ આમજ કેમ, એક પછી એક આમજ કેમ, અને સાત તત્વ નો કાર અને સાત તત્વ માં હેગે અને ઉપાદે, આટલો વિષય હજી સાત તત્વ બાકી છે. એની ચર્ચા કરીને પછી આપણે જે નેક્સ્ટ સૂત્ર છે એ સૂત્ર આપણે પ્રારંભ કરીશું. નિજ નિધિ નિજ મેં બતાવી
બોલીની દ્વારા પરમ ઉપકારી જીવવાની માત્ર.